ચોથે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યારે માનવંતી નામની પુત્રીએ તેમને અટકાવ્યા અને બોલી, રાજા વિક્રમે પરોપકાર અને વીરતાના જે કાર્યો કર્યા તેવા કાર્યો કરનાર જ આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી ભોજ રાજાના સૂચનથી તેણે વિક્રમ રાજાના પરાક્રમની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક રાતે રાજા વિક્રમ અસ્ત્ર શસ્ત્ર સાથે અંધારપટ ઓઢી રાત્રિના સમયે નગરચર્યા જોવા નીકળ્યા. તેઓ હરિસિદ્ધ માતાને યાદ કરતા આગળ વધવા લાગ્યા. તેઓ આખું નગર ફરીવર્યા. નગરની બહાર દૂરથી આવતા પ્રકાશ પર તેમની નજર પડી. પ્રકાશ જોઈ તેઓએ વિચાર્યું કે જરૂર ત્યાં દવ બળે છે. તેઓ નજીક ગયા કે આગના ભડકા જોયા અને આ આગના ભડકામાં એક બ્રાહ્મણ પડવાની તૈયારી કરતો હતો. વિક્રમ રાજાને પોતાના નગરમાં આવું જોઈને ખૂબ દુઃખ થયું. જેવો પેલો બ્રાહ્મણ આગમાં પડવા જાય છે કે તરત વિક્રમ રાજાએ તેને તેમ કરતો અટકાવ્યો અને પૂછ્યું, ભાઈ ઊભો રહે, એવું તો તારે માથે શું દુઃખ આવી પડ્યું છે કે આજે તારે આ આગમાં પડવાનો વારો આવ્યો? બ્રાહ્મણ બોલ્યો, હું એક શ્રીમંત ઘરની પુત્રીને પરણ્યો હતો અને ઘર જમાઈ તરીકે સસરાને ત્યાં જ રહેતો હતો. અમારા બંનેના દિવસો ખૂબ આનંદમાં પસાર થતા હતા, પણ કુદરતને અમારું સુખ ગમ્યું નહીં. થોડા સમયમાં મારી પત્ની ગુજરી ગઈ અને તેના વિયોગમાં જુરી જુરીને મારી હાલત ખરાબ થઈ ગઈ. મારું જીવન ઝેર જેવું બની ગયું. છતાં જેમ તેમ હું દુઃખમાં દાડા કાઢતો હતો. એવામાં એક રાત્રે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હું એક બગીચામાં ગયો. ત્યાં એક રૂપસુંદરી હાથી ઉપર બેસીને મારી સામે જોતી હતી. તેના હાથમાં વરમારા હતી. તે વરમારાવાળો હાથ ઊંચો કરી મને નજીક આવવા ઇશારો કરતી હતી. હું હરખભેર થઈને તેની તરફ દોડ્યો કે દબાક દઈને નીચે પટકાઈ પડ્યો. મારી આંખ ઉગડી ગઈ અને મારું સોનેરી સ્વપ્ન સરી પડ્યું. ત્યારથી મારા અંતરમાં આગ સળગી રહી છે. મને તે સુંદરીને પરણવાની ધૂન લાગી છે. હું તો તેના વિચારોમાં ખાધા પીધા વગર દિવસો ગુજારતો હતો. હવે તો મને જીવવું અસહાય થઈ પડ્યું છે. સ્ત્રીના વિયોગની વેદના સહેવા કરતાં મરવું વધારે સારું છે. તેથી જ આગમાં પડી હું જીવનનો અંત આણવા તત્પર થયો છું. જો કોઈ મને સ્વપ્નની સુંદરીને મેળવી આપવાનું વચન આપે તો હું મરવાનો વિચાર માંડી વારું. વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી એને ધીરજ રાખવાનું કહ્યું. તેમણે બ્રાહ્મણની પાસે મહિનાની મુદત માગી અને પ્રાણના ભોગે પણ તેની સ્વપ્ન સુંદરી મેળવી આપશે એવું આશ્વાસન આપ્યું. પછી રાજા બ્રાહ્મણને પોતાના રાજમહેલે લઈ ગયા અને ત્યાં તેને રાખ્યો. સવાર થતાં વિક્રમ રાજાને ચિંતા થવા લાગી. તેમને દિલમાં રાસ્કો પડવા લાગ્યો કે બ્રાહ્મણને વચન આપતા તો આપી દીધું, પણ હવે તે પૂરું કેવી રીતે કરી શકશે? મહિનાનો સમયગાળો તો જોતજોતામાં વીતી જશે, પરંતુ તેની સ્વપ્ન સુંદરીને તે કેવી રીતે શોધી કાઢશે? તેમણે હરિસિદ્ધ માતાની સહાય માગવાનું વિચાર્યું. તેઓ માતાના મંદિરે ગયા અને આખી રાત માતાજીની આરાધના કરી. માતાજી પ્રસન્ન થતાં રાજાએ બ્રાહ્મણના સ્વપ્ન સુંદરીની વાત કરી. આ તે સુંદરી ક્યાં મળશે એની માહિતી આપવા વિનંતી કરી. હરિસિદ્ધ માતાએ કહ્યું, હે રાજન, બ્રાહ્મણના સ્વપ્નમાં આવેલી સુંદરી તે સિંહદ્વીપની રાજકુમારી છે. તે દેશમાં જવાનો રસ્તો પણ ઘણો વિકટ છે. આ રાજકુમારીને મેળવવા માટે 5 ચોકીઓ વટાવવી પડે છે. પહેલી ચોકી વિકરાળ રાક્ષસની છે, તે ગમે તેવા માણસને જીવતો ગરી જાય છે. બીજી ચોકી અગ્નિની છે, તેને વટાવવા જતાં પરીને ખાક થઈ જવાય છે. ત્રીજી ચોકી સિંચણા નામના પ્રચંડ પક્ષીની છે, તે પક્ષી ગમે તેવાને ચાંચ મારી માંસ ખાય છે. તેની જોડે બીજા કેટલાય પંખીઓ છે. ચોથી ચોકી માનવ ભક્ષી રાક્ષસણીની છે, તે વિકરાળ રાક્ષસણીની ભલભલા માનવીઓને ગરી જાય છે. પાંચમી ચોકી છેક સિંહલ દ્વીપની સરહદ પર હાથીઓની આવશે, તે ગમે તેવા વીર પુરુષોને પણ પગથી દબાવી સૂંઢથી ચીરી નાખે છે. કોઈ વાર પુરુષ બધા સંકટો વટાવીને સિંહલ દ્વીપમાં દાખલ થાય તો તે પથ્થરનું પોતરું બની જાય છે, માટે ત્યાં કોઈ જવાનું સાહસ જ કરતું નથી. પરંતુ તું તો સાહસિક છે અને મારો દાસ પણ છે, એટલે તને કંઈ વાંધો નહીં આવે. છતાં વૈતાળને પણ તારી સાથે રાજ્ય તારું કાર્ય ફતે થશે. બીજે દિવસે વિક્રમ રાજા માતાજીને નમન કરી અદ્રશ્ય વૈતાળને લઈ સિંહદ્વીપ જવા નીકળ્યા. રસ્તામાં પહેલી ચોકી ભયંકર રાક્ષસની આવી. રાક્ષસ વિક્રમ રાજાને જોતા જ ભયંકર ત્રાડ પાડીને સામો મારવા ઘસ્યો. વિક્રમ રાજા રાક્ષસને જોઈ સાવધ થઈ ગયા. તેમણે માતાજી અને વૈતાળનું સ્મરણ કર્યું. વૈતાળે વિક્રમ રાજાનું ભયંકર દૈત્ય જેવું રૂપ બનાવી દીધું. રાજાએ રાક્ષસને મુક્કો મારી દૂર ફેંકી દીધો, પણ પછી તે રાક્ષસે બમણું જોર કર્યું. રાક્ષસ છલાંગ મારી બાથ ભીડવા ગયો કે તરત જ વિક્રમ રાજા મેંત્યા જેવા નાના થઈ ગયા. આમ બંને વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. અંતે રાક્ષસ માર ખાઈ ખાઈને પછડાઈ ગયો. તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય માનવી નથી, એટલે તે નાસીને પોતાના મહેલ તરફ દોડ્યો. રાજા પણ તેની પાછળ પકડવા માટે મહેલમાં પ્રવેશ્યા તો એક વિશાળ ખંડમાં હિંડોરા ખાટ પર સોર શણગાર સજીને કોઈ રાજકુમારી બેઠી હતી. તેને જોતા જ રાજા અસલ સ્વરૂપમાં આવી ગયા અને બોલ્યા, હે કુમારી, તમે કોણ છો? તમે આવા રાક્ષસના મહેલમાં ક્યાંથી? હે રાજન, કહેતા કુમારી બોલી, હું કનકવતી નગરીના રાજા કનકસેનની પુત્રી ચંદ્રકાંતા છું. એક દિવસ હું મારી સખીઓ સાથે નાહવા માટે નદીએ ગઈ હતી. ત્યાંથી આ રાક્ષસ મને ઉપાડી લાવેલો. તે મને અહીં લાવ્યો ત્યારથી તેની નજરથી વેગરી જવા દેતો નથી. એટલું સારું છે કે તે મને પોતાની પુત્રીની જેમ રાખે છે. પરંતુ છેવટે તો તે રાક્ષસ જ ને. મને મારા માતા પિતાના વિયોગનું ભારે દુઃખ છે. તમે મને આ રાક્ષસના સંજ્ઞામાંથી મુક્ત કરો તો તમારો મોટો ઉપકાર ગણાશે. વિક્રમ રાજાએ કહ્યું, હે કુમારી, આ રાક્ષસને મેં હરાવી દીધો છે, પણ તે આ મહેલમાં ક્યાંય સંતાઈ ગયો છે. તેને માર્યા પછી જ હું તને કાયમ માટે મુક્ત કરીશ. રાજકુમારી વિક્રમ રાજાને લઈને એક ખંડમાં ગઈ અને તેની ભીંતમાં રહેલી કર દબાવી એટલે ભીંત ખસી ગઈ અને એક ભોંયરું દેખાયું. કુમારીએ એ વિક્રમ રાજાને સીડી વાટે ભોંયરામાં ઉતરી જવા કહીને અને કહ્યું કે અંદરના ભાગમાં જોગણીના મંદિરમાં રાક્ષસ સ્તુતિ કરવા બેઠો હશે. જ્યારે તે મૂર્તિ આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે કે તરત તમે રાક્ષસને તલવારથી ઘા કરજો. વિક્રમ રાજા કુમારીને આશ્વાસન આપી વોયરામાં ઉતર્યા અને રાક્ષસ જેવો મૂર્તિ આગળ દંડવત પ્રણામ કરવા ગયો કે તરત રાજાએ તેનો તલવાર વડે વધ કરી દીધો. રાક્ષસનો વધ થતાં કુમારી રાજી થઈ ગઈ. વિક્રમ રાજાએ બહાર આવી રાજકુમારીને બધી વાત કરી અને પોતે હજી બીજી ચાર ચોકીઓ વટાવી લેશે ત્યાર પછી પાછા ફરતી વખતે તેની સાથે લેતા જવાનું વચન આપ્યું. રાજા ત્યાંથી આગળ વધ્યા, ત્યાં બીજી ચોકી અગ્નિની આવી. દૂર દૂર સુધી ચોતરફ અગ્નિ સળગી રહ્યો હતો. એ આ અગ્નિની વચ્ચેથી પસાર કેવી રીતે થવાય? આથી વિક્રમ રાજા વિમાસણમાં પડ્યા. રસ્તો ન સૂઝતા તેમણે વેતાળને યાદ કર્યો અને કહ્યું, હે વીર વેતાળ, તું ઇન્દ્ર પાસે જા અને મારી વાત કહી વરસાદ વરસાવવા કહે. તરત વેતાળ ઇન્દ્ર રાજા પાસે ગયો અને પરદુઃખ ભંજન વિક્રમ રાજાને મદદ કરવા માટે વિનંતી કરી. વિક્રમ રાજાનું નામ સાંભળતા જ ઇન્દ્ર રાજાને આનંદ થયો. તેઓ જાણતા હતા કે રાજન ભલાઈના કાર્યો માટે જ મદદ માગે છે, એટલે તેમણે મેઘને આજ્ઞા કરી કે વિક્રમ રાજાને મદદ કરો. વૈતાર મેઘ સાથે વિક્રમ રાજા પાસે આવ્યો. મેઘે અગ્નિને ઇન્દ્ર રાજાની આણ દીધી કે તરત જ અગ્નિ બે ભાગમાં વહેંચાઈ ગયો. પછી જોરથી ધોધમાર વરસાદ વરસાવવા લાગ્યો. આથી વિક્રમ રાજા સહેલાઈથી અગ્નિની ચોકી પણ પાર કરી ગયા. આગળ જતાં ત્રીજી ચોકી સિંચણા નામના પ્રચંડ પક્ષીની આવી. અહીં માણસને ચાંચ વડે ચીરી નાખે એવા સિંચણા અને જાત જાતના ભયંકર પક્ષીઓ હતા. આ પક્ષીઓને જોઈને રાજાને વિચાર આવ્યો કે આ પક્ષીઓ લોહી માંસથી રાજી થાય એવા છે. એમણે તલવારથી પોતાના શરીર ઉપર ઘા કરીને તેમાંથી લોહીને વહેવડાવી દીધો અને તેમાં મોટા મોટા પથ્થરો પલાર્યા. પક્ષીઓ જેવા વિક્રમ રાજા તરફ ઘસ્યા કે તરત જ રાજાએ સાવચેતીપૂર્વક તે લોહીવાળા પથ્થરો ઉછાર્યા અને પક્ષીઓ આ લોહીવાળા પથ્થરોને માંસના ટુકડા સમજી ચાંચ મારીને ખાવા ગયા કે તરત જ તેમના ગળામાં ફસાઈ જતા તેઓ તરફડીને મૃત્યુ પામ્યા અને રાજાનો જવાનો રસ્તો સાફ થઈ ગયો. હવે ચોથી ચોકી રાક્ષસણીની આવી. તે માર્ગમાં મો ફાડીને ઊભી હતી. તાડ જેવા એના દાંત, ગાડાના પૈડા જેવી આંખો, સાપ જેવા વાર અને હાથી જેવી બરછટ ચામડી અને એનું શરીર તો કદાવર હતું. રાજા તો આવું બિહામણું રૂપ જોઈ આશ્ચર્યમાં પડી ગયા. તેમને થયું કે છેવટે રાક્ષસણી એક સ્ત્રી જ છે ને તેને મીઠાશ અને નરમાશથી જ વશ કરવી પડશે. તેઓ સીધા જ રાક્ષસણીના પગે પડ્યા અને લાગણી ભર્યા અવાજે બોલ્યા, માં માં હું તમારો મહેમાન છું, મારું રક્ષણ કરો. રાજાના આવા મીઠા વચનોથી રાક્ષસણી ખુશ થઈ ગઈ અને બોલી, હે વીર, તારા વચનોથી હું ખુશ થઈ છું. તને હું મારીશ નહીં, પણ તું અહીં ક્યાંથી આવ્યો અને બધી ચોકીઓ તે કેવી રીતે વટાવી? હે માં, કહીને વિક્રમ રાજાએ પેલા બ્રાહ્મણની અને પોતે કેવી રીતે ત્રણ ચોકી વટાવી તેની વિગતે વાત કરી અને પોતાની ઓળખાણ આપી. રાક્ષસણી વિક્રમ રાજાની વીરતા ઉપર પ્રસન્ન થઈ. તેણે રાજાની આગતા સ્વાગતા કરી. પરંતુ જ્યારે રાજાએ સિંહલ દેશ જઈને રાજકુમારીને લાવવાની વાત કરી ત્યારે રાક્ષસણી ગુસ્સે થઈ ગઈ અને બોલી, તમે મને માં કહી છે એટલે જીવતા છોડું છું, પરંતુ સિંહલ દેશ જવાનો વિચાર માંડી વારો અને અહીંથી પાછા ચાલ્યા જાઓ. રાજાને આ રાક્ષસની સાથે યુદ્ધ કરવાનું ઠીક લાગ્યું નહીં. તેમણે વીર વેતાળનું ધ્યાન ધર્યું. વેતાળે રાતોરાત લાંબી અને ઊંડી સુરંગ ખોદી કાઢી કે જે રાક્ષસણીની ચોકી નીચે થઈ સીધી સિંહલ દેશ નીકળાય. રાજા આ સુરંગ વાટે સિંહલ દેશમાં આવી પહોંચ્યા. રાજા જેવા સિંહલ દેશમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પાંચમી ચોકી હાથીઓની આવી. મોટા પર્વત જેવા હાથીઓ વિક્રમ રાજાને જોતા જ કારમી કિકિયારીઓ કરતા દોડી આવ્યા. પરંતુ વિક્રમ રાજાએ સાવધાનીપૂર્વક તલવારના એક જ ઝાટકે આગળના હાથીનો સૂંઢ કાપી નાખી. તે સાથે જ બધા હાથીઓ ગભરાઈને નાસવા લાગ્યા. હવે રાજાએ નિરાતનો શ્વાસ લીધો. તેમણે હિંમત રાખી યુક્તિ પ્રયુક્તિથી પાંચે ચોકીઓ વટાવી દીધી હતી. હવે તેઓ સિંહ દેશના દરવાજા આગળ આવી પહોંચ્યા. તેમને ખબર હતી કે દરવાજાની અંદર દાખલ થનાર પથ્થરનું પુતળું બની જાય છે, એટલે તેમણે વીર વૈતાળની મદદથી એક ભોંયરું ખોદાવ્યું અને તે ભોંયરા માટે તેઓ નગરની અંદર ઘણે દૂર આવી પહોંચ્યા. નગરની અંદર નંદનવન જેવી વાડીઓ, રંગેબિરંગી ફુવારા અને સાત સાત માળની મહેલાતો જોઈ રાજા તો આભા બની ગયા. ઇન્દ્રની ઇન્દ્રપુરીને શરમાવે એવી આ લંકા નગરી હતી. તેઓ ફરતા ફરતા નંદનવન જેવી સુંદર વાડીમાં આવ્યા. આ વાડીમાં સરખે સરખી સહેલીઓ રમતી હતી. વાડીમાં અજાણ્યા માનવીને જોતા બધી સહેલીઓ તેમને ઘેરી વળી અને ઉપરા છાપરી પ્રશ્નો પૂછવા લાગી કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શા માટે આવ્યા છો? વિક્રમ રાજાએ તેમને પોતાની ઓળખાણ આપી અને પોતે શા હેતુથી આવ્યા છે તે પણ જણાવ્યું અને કહ્યું, પોતાને હરિસિદ્ધ માતા તથા વીર વૈતાળની સહાય છે તથા પોતાના દેશના બ્રાહ્મણને આ દેશની કોઈ સ્વરૂપવાન સુંદરીએ લગ્ન કરવા માટે પસંદ કર્યો હતો અને તે સુંદરી તે બ્રાહ્મણને હાથણી ઉપર બેસી વર મારા આરોપવા આવી હતી. જેવી તે સુંદરી વર મારા પહેરાવવાની તૈયારી કરતી હતી કે તે એકાએક અલોપ થઈ ગઈ. ત્યારથી બ્રાહ્મણ બિચારો તેના વિયોગમાં ઝૂરી રહ્યો છે. તે તો વિયોગમાં અને વિયોગમાં બરી મરવા તૈયાર થઈ ગયો હતો, પરંતુ મેં તેને સુંદરી મેળવી આપવાનું વચન આપી તેને તેમ કરતા અટકાવ્યો છે. હું આ વચન પૂરું કરવા માટે જાનનું જોખમ ખેડીને અહીં સુધી આવ્યો છું. વિક્રમ રાજાની વાત સાંભળતા બધી સહેલીઓમાંથી એક સુંદરી બહાર આવી અને બોલી, હે રાજન, આવું સ્વપ્ન તો મને પણ આવ્યું હતું. સ્વપ્નમાં હું મારવા ગઈ હતી. હાથી ઉપર બેસી હું સરોવર આગળ ગઈ હતી. ત્યાં એક બ્રાહ્મણને ફરતો જોઈ મને તેના ઉપર મોહ જાગ્યો. તે બ્રાહ્મણની સામે હું એકી ટસે જોવા લાગી. બ્રાહ્મણને પણ મારી પર મોહ જાગ્યો, તે પણ મારી સામે જોવા લાગ્યો. મેં તેને મારી પાસે બોલાવ્યો અને વર મારા આરોપવાની ઈચ્છા વ્યક્ત કરી. તે મારી નજીક આવે તે પહેલાં જ મારી આંખ ઉગડી ગઈ અને મારું સ્વપ્ન સરી ગયું. વિક્રમ રાજાએ કહ્યું, હે સુંદરી, હું જે બ્રાહ્મણ માટે અહીં આવ્યો છું તે બ્રાહ્મણને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું, એટલે સાબિત થાય છે કે બ્રાહ્મણના સ્વપ્નની સુંદરી તમે જ છો. હવે તમે મારી સાથે મારવા ચાલો અને તે બ્રાહ્મણના ગળામાં વરમારા આરોપી તેને સુખી કરો. સિંહદ્વીપની સુંદરી પોતાના માતા પિતા પાસે વિક્રમ રાજાને લઈ ગઈ અને તેમની ઓળખાણ આપી. તેણે પોતાના માતા પિતાને પોતાના સ્વપ્નની અને બ્રાહ્મણને આવેલ સ્વપ્નની વાત કરી. વિક્રમ રાજા આ બ્રાહ્મણના સ્વપ્નની સુંદરીને જ શોધવા માટે અહીં આવ્યા છે તે પણ જણાવ્યું. રાજા રાણીએ પોતાની કુંવરીને ઘણો કરિયાવર આપી વિક્રમ રાજાની સાથે મોકલી. રસ્તામાં પેલા રાક્ષસનો મહેલ આવ્યો, ત્યાંથી રાજાએ રાજકુંવરીને પણ સાથે લીધી અને તેને તેના ગામે કુશળતાથી પહોંચાડી દીધી. પછી રાજા ઉજ્જૈની નગરીમાં આવ્યા. આખા નગરમાં બધે વાત ફેલાઈ ગઈ કે રાજા બ્રાહ્મણનું વચન પારવા માટે ઘણી મુસીબતોનો સામનો કરીને સિંહ દેશ જઈ ત્યાંની રાજકુંવરીને સાથે લઈને આવ્યા છે. રાજાએ બ્રાહ્મણને બોલાવી એના સિંહ દ્રીપની કુંવરી સાથે લગ્ન કરાવી આપ્યા. રાજાએ બ્રાહ્મણને રહેવા માટે મહેલ અને પુષ્કળ ધન સંપત્તિ આપી. વાર્તા પૂરી કર્યા પછી માનવંતી પુત્રી કહેવા લાગી, હે ભોજ રાજા, તમે રાજા વિક્રમની જેમ સાહસ, પરાક્રમ અને ભલાઈના કામ કરાવવાને યોગ્ય હોવ તો જ સિંહાસન ઉપર બેસી શકો છો. આટલું કહી તે પુત્રી સરસડાટ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ.